એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપણી આજની આ ઊંડાણપૂર્વકની વાતચીત છે કેથી પાર્ક હોંગ અને એમના પુસ્તક માઇનર ફિલિંગ્સ એન એશિયન અમેરિકન રેકનિંગ વિશે. આ પુસ્તક 2020માં આવ્યું અને ઘણી ચર્ચા જગાવી એણે.
હા, બિલકુલ. અને આ પુસ્તક ખરું ને એ કોઈ એક ચોક્કસ પ્રકારમાં બંધ બેસે એવું નથી. એમાં નિબંધો છે, સંસ્મરણો છે, સાંસ્કૃતિક વિવેચન પણ છે, અને પેલું જેને ઓટો થિયરી કહે છે ને.
ઓટો થિયરી
એટલે
કે લેખક પોતાના અંગત અનુભવોનો ઉપયોગ કરીને મોટા સામાજિક સિદ્ધાંતો, મતલબ થિયરીઝ બનાવે, એ બધાનું એકદમ શક્તિશાળ મિશ્રણ છે આ પુસ્તક.
સમજાઈ ગયું. અને લેખક કેથી પાર્ક હોંગ, એમના વિશે થોડું જણાવો ને.
ચોક્કસ. કેથી પાર્ક હોંગ, એમનો જન્મ 1976માં. એ અમેરિકન કવિત્રી છે, લેખક છે, પ્રોફેસર પણ છે. જો કે આ માઇનર ફિલિંગ્સથી એમને બહુ મોટી ઓળખ મળી, પણ એ પહેલાં એ કવિતાના ક્ષેત્રમાં એમનું નામ જાણીતું હતું જ. તો આ પુસ્તક મતલબ આટલું ખાસ કેમ છે, એની મુખ્ય વાત શું છે?
એ એક બહુ મૂળભૂત સવાલ ઉઠાવે છે, કદાચ આપણને થોડો અસ્વસ્થ પણ કરી દે એવો સવાલ.
કેવો સવાલ?
કે આપણા મનમાં જે બધી નકારાત્મક લાગણીઓ આવે છે, ગુસ્સો, શરમ, ચીડ જેલી, અને આપણે જેને દબાવતા શીખ્યા છીએ, ઇગ્નોર કરતા શીખ્યા છીએ, તો શું એ આપણી પોતાની કોઈ નિષ્ફળતા છે?
કે પછી
સમાજ જે આપણી વાસ્તવિકતાને સ્વીકારતો નથી એની સામેનો આપણો જવાબ છે?
બરાબર, એકદમ. શું એ સમાજની આપણી વાસ્તવિકતા નકારવા સામેનો એક તાર્કિક, સમજી શકાય એવો પ્રતિભાવ છે? આ જ પ્રશ્ન પુસ્તકનું કેન્દ્ર છે
અને આ જ વાત એને મહત્વની બનાવે છે.
હા, તે અમેરિકામાં જે વંશીય ભેદભાવ છે એનો મનોવૈજ્ઞાનિક બોજ, એનું બહુ બારીકાઈથી વિશ્લેષણ કરે છે. અને હોંગ છે ને, એ એશિયન અમેરિકન અનુભવને સમજવા માટે એક નવો શબ્દ આપે છે, માઇનર ફિલિંગ્સ.
માઇનર ફિલિંગ્સ એટલે નાની લાગણીઓ, ગૌણ લાગણીઓ.
હા, કંઈક એવું જ. હોંગના કહેવા મુજબ આ એવી લાગણીઓ છે જે પેલો અમેરિકન સમાજનો દેખીતો આશાવાદ છે ને.
હા, અને જે વંશીય લઘુમતીઓનો રોજબરોજનો અસરી અનુભવ છે, એ બે વચ્ચે જે ઊંડો સંઘર્ષ ચાલે છે એમાંથી આ જન્મે છે.
જેમ કે કોઈ ઉદાહરણ?
જેમ કે તમને સતત કોઈ ખોટી રીતે જ સમજે, અથવા તમારી હાજરીની નોંધ જ ન લે. આ જે સતત ચાલ્યા કરે એમાંથી જે ફિલિંગ્સ આવે એ છે માઇનર ફિલિંગ્સ. શરમ, શંકા, ગુસ્સો, ચીડ, એ બધું.
અને હોંગ તો એમ પણ કહે છે કે આ નાની લાગણીઓ ખરેખર નાની નથી, એ નબળાઈ નથી.
ના, બિલકુલ નહીં. એ કહે છે કે આ લાગણીઓ તો વાસ્તવિકતાને સમજવાને ચાવી છે. અને જુઓ ને, પુસ્તક આવ્યું પણ ક્યારે? જ્યારે અમેરિકામાં એશિયન વિરોધી હિંસા ખૂબ વધી રહી હતી.
સાચી વાત છે.
એટલે લાખો લોકો માટે તો આ પુસ્તક જાણે એમના પોતાના જ અનુભવોને, જેનો કોઈ અવાજ નહોતો, એને નામ અને ઓળખ આપતું હોય એવું લાગ્યું. એટલે આ પુસ્તક ખાલી એશિયન અમેરિકનો માટે જ નથી, આખા અમેરિકન સમાજ માટે એક જાતનું આત્મનિરીક્ષણ છે, એક હિસાબ છે.
તો ચાલો કેથી પાર્ક હોંગની પોતાની સફરને જરા નજીકથી જોઈએ. એમના વિચારો કેવી રીતે ઘડાયા, શરૂઆત ક્યાંથી થઈ, બાળપણ, શરૂઆતના વર્ષો?
એમનું જન્મ, જેમ મેં કહ્યું, 1976માં લોસ એન્જલસ, કેલિફોર્નિયામાં. એમના માતા પિતા કોરિયાથી આવેલા ઇમિગ્રન્ટ્સ હતા. અને પેલું અમેરિકન ડ્રીમ, એની શોધમાં સતત સંઘર્ષ હતો, આર્થિક સંઘર્ષ, અને પેલું સૂક્ષ્મ પણ સતત અનુભવાતો વંશીય ભેદભાવ, એ બધું જ.
ઘરમાં વાતાવરણ કેવું રહેતું, ભાષા, કલ્ચર બાબતે?
હોંગે લખ્યું છે કે ઘરમાં અંગ્રેજી એ બીજી શંકાસ્પદ ભાષા જેવી હતી. મતલબ એક અસ્પષ્ટ વંશીય ચિંતા તો હતી જ, પણ સાથે સાથે અમેરિકન સમાજમાં ભળી જવાનું, સફળ થવાનું, એનું ભારે દબાણ પણ હતું.
અને ઘરની બહાર, સ્કૂલમાં, સમાજમાં,
યુવાનીમાં, એ સમયનું લોસ એન્જલસ કેવું હતું કે મુખ્યત્વે શ્વેત અને અશ્વેત એવા બે ભાગમાં વહેંચાયેલું. એમાં એ પોતાની જાતને ક્યાંય ફિટ ન થતા હોય એવું જાણે વંશીય રીતે અસ્પષ્ટ, ક્યારેક તો અદ્રશ્ય જ હોય એવું અનુભવતા.
અને પેલી મોડેલ માઇનોરિટીની વાત પણ આવે છે ને.
હા, બરાબર. એ વખતે એ બહુ ચાલતું કે એશિયન અમેરિકનો જો શાંત રહે, મહેનત કરે, કોઈ રાજકીય માથાકૂટમાં ન પડે, તો એમને શરતી સ્વીકૃતિ મળશે. હોંગ કહે છે કે આ જ વાતાવરણે એમનામાં પેલી માઇનર ફિલિંગ્સ, શરમ, પોતાની જાત પર શંકા, એક જાતની સતત રહેતી ચીડ, એના બીજ રોપ્યા.
અને પછી 1992માં લોસ એન્જલ્સમાં રમખાણો થયા. એમના યુવાનીનો મોટો બનાવ, એની શી અસર થઈ?
એ બહુ મોટી ઘટના હતી એમના માટે, ખાસ કરીને જ્યારે એમણે કોરિયન અમેરિકન દુકાનદારો અને અશ્વેત સમુદાયના લોકો વચ્ચેનો સંઘર્ષ જોયો ત્યારે એમને પોતાના સમુદાયની નબળાઈ અને અમેરિકાના જે જટિલ વંશીય સમીકરણો છે એમાં એમનું સ્થાન કેટલું અનિશ્ચિત છે એનો ખ્યાલ આવ્યો. સમજાયું કે એ ક્યાંય પૂરેપૂરા ફિટ નથી થતા.
આ બધી પૃષ્ઠભૂમિ સાથે જે મોટા થયા અને પછી કોલેજ ગયા હશે પોતાની ઓળખ શોધવા.
હા, ઘરની અપેક્ષાઓથી થોડું છૂટવા અને પોતાની ઓળખ જાતે ઘડવા માટે એ ઓબર્લિન કોલેજ ગયા. ઓબર્લિન એની પ્રગતિશીલ છાપ માટે જાણીતી હતી, પણ
ત્યાં અનુભવ જુદો રહ્યો.
હા, ત્યાં પણ એમને વધુ સૂક્ષ્મ, વધુ જટિલ પ્રકારના વંશીય ભેદભાવનો અનુભવ થયો અને અહીં જ એક કોરિયન અમેરિકન તરીકે અને કલાકાર તરીકે પોતાની ઓળખ સાથેનો એમનો જે સંઘર્ષ હતો એ વધુ ઊંડો બન્યો.
એમનો એક નિબંધ છે એન એજ્યુકેશન, એમાં આ સમયની વાત છે ખરું ને, ખાસ કરીને એમના બે શ્વેત મિત્રો સાથેના સંબંધોની.
બરાબર, ખૂબ જ અંગત અને એકદમ પ્રામાણિક નિબંધ છે. હેલન અને એરિન એમની બે શ્વેત મિત્રો, એમની સાથે બહુ ગાઢ ફ્રેન્ડશિપ હતી પણ ક્યાંક ને ક્યાંક અસંતુલિત હતી. હોંગ લખે છે કે એમને પેલી ડિફોલ્ટ અમેરિકન, મતલબ જે સ્વાભાવિક રીતે જ અમેરિકન ગણાય એવી દુનિયા માટે ઝંખના હતી અને એ મિત્રોની દુનિયામાં સ્વીકારવા માટે એ અજાણતા જ પોતાની કોરિયન ઓળખને દબાવી રહ્યા હતા.
પણ પછી કંઈક એવું બન્યું જેણે આ આખી પરિસ્થિતિ બદલી નાખી.
હા, એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. એ બે મિત્રોએ એક નાટક લખ્યું, થોડું મજાક ઉડાવતું, અને એમાં કેથી નામનું એક પાત્ર હતું જે સ્પષ્ટપણે હોંગનું જ એક કાર્ટૂન જેવું હાસ્યાસ્પદ ચિત્રણ હતું.
ઓહ, આ તો બહુ આઘાતજનક કહેવાય. પોતાના મિત્રો જ આવું કરે?
ચોક્કસ, અને એ એમના માટે એક અરીસો બની ગયો. એમાં એમને ખાલી મિત્રોની નજર નહીં પણ પોતાની અંદરની પેલી શ્વેત સ્વીકૃતિ માટેની ઈચ્છા દેખાઈ અને એના માટે એ પોતાની જાતને કેટલું ભૂંસી રહ્યા હતા એ પણ દેખાયું. હોંગ આને જ પોતાનું સાચું શિક્ષણ માને છે.
અને આ અનુભવે એમને શું શીખવ્યું?
આ પીડાદાયક જાગૃતિ હતી. એમને સમજાયું કે શ્વેત માન્યતાની જરૂર નથી, એનાથી પોતાની જાતને અલગ કરવાની જરૂર છે. શ્વેતતાની નજીક જવાથી બચાવ નહીં થાય પણ પોતે જ ભૂંસાઈ જવાશે. આ અંગત અનુભવે એમને સિસ્ટમની મોટી રમતો વિશે વિચારતા કર્યા.
મને લાગે છે કે આ પછી જ કદાચ એ કવિતા તરફ વધુ ગંભીરતાથી વળ્યા હશે, એક એવી જગ્યા જ્યાં આવા જટિલ ભાવોને વ્યક્ત કરી શકાય.
હા, કવિતા એમના માટે એક આશરો બન્યો જ્યાં એ અનુભવના એવા પાસાઓને સ્પર્શી શકતા હતા જે સીધી રીતે કહેવા મુશ્કેલ હતા. એમણે પછી આયોવા રાઇટર્સ વર્કશોપમાંથી MFA કર્યું, કળાની બારીકીઓ શીખ્યા, પણ પેલો સંઘર્ષ તો ચાલુ જ રહ્યો, મુખ્યત્વે શ્વેત લોકોનું પ્રભુત્વ ધરાવતા સાહિત્ય જગતમાં પોતાનું સ્થાન બનાવવાનો.
અને માઇનર ફિલિંગ્સ લખ્યું એ પહેલા એ કવયિત્રી તરીકે તો એ સફળ હતા જ ને?
હા હા, બિલકુલ. એમના 3 કાવ્ય સંગ્રહો આવી ગયા હતા, એવોર્ડ્સ પણ મળ્યા હતા. એમનું કામ ભાષા, ઇતિહાસ, ઓળખ જેવા વિષયો પર હતું, થોડું પ્રયોગાત્મક, બૌદ્ધિક રીતે પડકારજનક. પેલું ડાન્સ ડાન્સ રિવોલ્યુશન તો નેશનલ બુક ક્રિટિક સર્કલ એવોર્ડ માટે ફાઇનલિસ્ટ પણ હતું.
તો પછી શું થયું? એક સફળ કવયિત્રી અચાનક નિબંધો લખવા કેમ લાગ્યા? ક્રિએટિવ નોન ફિક્શન તરફ કેમ વળ્યા? કવિતા ઓછી પડી?
એવું કહી શકાય. એમને લાગ્યું કે કવિતાની જે ભાષા છે એની સાંકેતિકતા, ક્યારેક એની અમૂર્તતા, એ કદાચ એમના જીવંત અનુભવની જે રાજકીય તાકીદ હતી, જે કડવાશ હતી, એને પૂરી રીતે પકડી નહોતી શકતી.
એમને કંઈક વધુ સીધું કેવું હતું?
હા, એમને એક એવી ભાષા જોઈતી હતી જે વધુ ડાયરેક્ટ હોય, વધુ સંઘર્ષ કરી શકે, જે અસ્વસ્થ કરતા સત્યોને આમ સીધે સીધા કહી શકે, અને કલા જગતનું જે પેલું રાજકારણથી દૂર રહોવાળું વલણ હતું એનાથી પણ એ કંટાળ્યા હતા.
એટલે એમણે જોખમ લીધું, કવિતામાંથી બહાર આવ્યા અને નિબંધના વધુ સીધા અંગત રસ્તે ચાલ્યા, ખરું ને?
બરાબર. અને આજ પેલો બ્રેક થ્રુ હતો જે માઇનર ફિલિંગ્સ તરફ લઈ ગયો. એમણે નક્કી કર્યું કે જાતિ, શરમ, ગુસ્સો આ બધા વિશે લખવું, પોતાની જાતને પણ છોલ્યા વગર લખવું.
અને આ પુસ્તક લખતી વખતે એમની પોતાની જિંદગીમાં પણ ઘણું બધું ચાલી રહ્યું હતું.
હા, ત્યારે એ એક સ્થાપિત પ્રોફેસર હતા, પત્ની હતા, માતા પણ હતા. અને ખાસ કરીને માં બનવાનો જે અનુભવ હતો અને પોતાની દીકરીને પણ આ વંશીય અનુભવો વારસામાં મળશે એની ચિંતા, આ બધાએ એમના લખાણને વધુ ઊંડાણ અને એક તાકીદ આપી.
અને 2020માં પુસ્તક આવ્યું અને પછી તો જાણે એક ધમાકો થયો.
હાસ્તો, ટાઈમિંગ પણ એવું હતું ને, COVID-19, એશિયન વિરોધી હિંસા, બ્લેક લાઇવ્સ મેટર, આ બધાના કારણે પુસ્તકના વિચારોનો પડઘો અનેક ગણો વધી ગયો. હોંગ લી સાહિત્ય જગત પૂરતા સીમિત ન રહ્યા, પણ જાતિ, ઓળખ, અમેરિકન સંસ્કૃતિ પર વાત કરનારા એક મુખ્ય પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ બની ગયા. આ પુસ્તક એટલે એમની દાયકાઓથી ભેગી થયેલી પેલી માઇનર ફિલિંગ્સનું એક શક્તિશાળી નિવેદન હતું.
ચાલો હવે થોડું હોંગના વિચારોના મૂળમાં ઉતરીએ. પેલી માઇનર ફિલિંગ્સની વાત પર પાછા જઈએ. આ કોન્સેપ્ટનું ખરું મહત્વ શું છે?
જુઓ, માઇનર ફિલિંગ્સનો મુખ્ય આઈડિયા એ છે કે આ જે બધી નકારાત્મક, અપ્રિય લાગતી વંશીય લાગણીઓ છે, પેલી સતત રહેતી છીડ, પેરાનોયા જેવી શંકા, શરમ, આ બધું છે ને, એ કોઈ વ્યક્તિની પોતાની માનસિક ખામી નથી.
ના, તો શું છે?
એ રોજબરોજના વંશીય અનુભવોનું સીધું પરિણામ છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમારી વાસ્તવિકતાને સમાજ સતત નકારે, ઓછી આંકે. જે મુખ્ય પ્રવાહની સંસ્કૃતિ છે એ કદાચ આ લાગણીઓને ખોટી કે વધારીને કહેલી ગણાવે, પણ હોંગ કહે છે કે ના, એ વાસ્તવિક છે અને બહુ મહત્વની છે.
એટલે આ પેલો સંઘર્ષ છે જે અમેરિકન સમાજ એક તરફ આશાવાદની વાતો કરે છે અને બીજી તરફ લઘુમતીઓનો જે રોજનો અનુભવ છે એ બે વચ્ચેનો.
તદ્દન, આને તમે કોગ્નિટિવ ડિસોનન્સ કહી શકો, મતલબ મનમાં ચાલતો વિરોધાભાસ. હોંક કહે છે કે જ્યારે જાતિવાદનો અનુભવ થાય ત્યારે ઘણીવાર ભોગ બનનારને જ કહેવાય કે ભાઈ તું બહુ વિચારે છે, આ તો તારી પોતાની ભૂલ છે. પણ હોંગનું દર્શન એ છે કે આ માઇનર ફિલિંગ્સ બીમારી નથી, એ તો સિસ્ટમનો જે જાતિવાદ છે એની જે ગેસલાઇટિંગ અસર છે.
ગેસલાઇટિંગ એટલે
કોઈને પોતાની જ સમજણ પર, પોતાની વાસ્તવિકતા પર શંકા કરવા મજબૂર કરી દેવા. તો એ ગેસલાઇટિંગ સામેનો આ એક તાર્કિક, એકદમ સ્વસ્થ પ્રતિભાવ છે.
તો પછી આ લાગણીઓને સ્વીકારવી કેમ જરૂરી છે, એને સમજવી કેમ જરૂરી છે?
કારણ કે હોંગ માને છે કે આ લાગણીઓ ખાલી નેગેટિવ નથી, એ જ્ઞાનનો સોર્સ છે. એ આપણને આપણી આસપાસની દુનિયા અને એમાં આપણું સ્થાન સમજવામાં મદદ કરે છે. એમાંથી રાજકીય જાગૃતિ આવી શકે છે. અને આની સાથે જ હોંગ અમેરિકાનો જે પરંપરાગત શ્વેત અશ્વેત વંશીય ભેદભાવ સમજવાનો જે દૃષ્ટિકોણ છે ને, એની પણ ટીકા કરે છે.
કેમ? એ દૃષ્ટિકોણમાં શું ખામી છે?
ઐતિહાસિક રીતે એશિયન અમેરિકનોને કાં તો અદૃશ્ય કરી દીધા છે, કાં તો સુવિધા મુજબ ઉપયોગમાં લેવાતા ફાચર ગ્રુપ બનાવી દીધા છે.
તમે પેલી વાત કરી વંશીય શુદ્ધિકરણ સ્થાન રિશિયલ પરગટોરી માં છે, આ જરા સમજાવશો આનો મતલબ શું?
એટલે એનો મતલબ એવો કે જુઓ, એમને શ્વેત લોકો જેવા પૂરા અધિકાર નથી મળતા, બરાબર. પણ જે અશ્વેત સમુદાયનો ઇતિહાસ છે, એમના જે સંઘર્ષો છે, એનાથી પણ એ થોડા અલગ પડે છે. એટલે ક્યાંક વચ્ચે અટવાયેલા, ક્યારેક મોડલ માઇનોરિટી તરીકે વખણાય તો ક્યારેક બહારના ગણીને શંકાની નજરે જોવાય. આ જે વચ્ચેની સ્થિતિ છે ને, એ જ ઘણી બધી માઇનર ફિલિંગ્સને જન્મ આપે છે.
સમજાઈ ગયું. આ બધું લખવા પાછળ, આટલી બધી પ્રામાણિકતાથી પોતાની જાતને વ્યક્ત કરવા પાછળ એમની મુખ્ય પ્રેરણા શું હશે?
મને લાગે છે કે સૌથી મોટી પ્રેરણા તો હતી પોતાની વાત કહેવાની અને એને માન્યતા મળે એની તીવ્ર જરૂરિયાત. વર્ષો સુધી જાણે ચૂપ રહેવું પડ્યું હોય, સાહિત્ય જગતમાં, સમાજમાં, પોતાની અંદર પણ. પેલું મોડલ માઇનોરિટી બનવાનું દબાણ, પોતાની શરમમાંથી બહાર આવવાની ઈચ્છા.
એટલે કે એ પોતાના અને બીજા ઘણા લોકો માટે એક ભાષા શોધી રહ્યા હતા.
હા, જેથી જે અનુભવાય છે એને નામ આપી શકાય. પેલી સતત પોતાની વાસ્તવિકતાને નરમ પાડવાની જે થકાવટ હોય છે ને, એ પણ એક મોટું કારણ હતું. પછી પેલી સભાનતાની વાત,
એટલે કે પોતાની સામાજિક રાજકીય પરિસ્થિતિ સમજવી.
બરાબર. પોતાની અંગત પીડાને મોટા ઇતિહાસ અને રાજકારણ સાથે જોડવી એ પણ એક મોટી પ્રેરણા હતી. અને છેલ્લે કલાત્મક રીતે પણ એમને લાગ્યું કે કવિતા પૂરતી નથી, જે કહેવું છે એના માટે નિબંધનું વધુ સીધું, વધુ લડાયક સ્વરૂપ જોઈએ.
મુશ્કેલીઓનો સામનો કરવાની એમની રીત પણ અલગ છે. એ ભાગતા નથી, પણ એનું જ વિશ્લેષણ કરે છે.
હા, એમની મેથડ જ એ છે, એકદમ નિર્ભીક મુકાબલો અને કઠોર આત્મપરીક્ષણ. એ પોતાની ખરાબ લાગણીઓ કે શરમજનક યાદોથી દૂર નથી ભાગતા.
ના,
એને જ સ્ટડી મટીરિયલ બનાવે છે. પોતાના મન અને જીવનને જ જાણે ટેક્સ્ટબુક ગણીને એનું વિશ્લેષણ કરે.
જેમ કે હતાશા અનુભવે તો એના કારણો શોધે.
હા, એ શા માટે છે, એના સામાજિક સાંસ્કૃતિક મૂળ ક્યાં છે. પેલું ઓબરલિનના મિત્રોવાળું ઉદાહરણ જુઓ, એમાં પોતાની અંદર રહેલો જાતિવાદ, પેલી શ્વેતતા માટેની ઝંખના, એ બધું કેટલું નિર્દયતાથી ખુલીને બતાવે છે.
અને જ્યારે એમને લાગે કે એમને અવગણવામાં આવી રહ્યા છે, ત્યારે ખાલી દેખાવાની માંગ નથી કરતા.
ના, એ તો આખી દૃશ્યતા અને પ્રતિનિધિત્વની રાજનીતિ પર જ સવાલ ઉઠાવે છે. એમનો એપ્રોચ ડાયલેક્ટિકલ છે, મતલબ વિરોધાભાસી વિચારોને એક સાથે પકડી રાખે છે. જેમ કે રિચાર્ડ પ્રાયરની કોમેડી એમને ગમે છે, પણ સાથે એ સવાલ પણ પૂછે છે કે શું એના પર દાવો કરવાનો મારો અધિકાર છે. આજે જટિલતાને સ્વીકારવાની વાત છે ને, એ જ એમની તાકાત છે.
તો એમની લાઈફમાં એવા કયા મોટા વળાંક હતા જેણે બધું બદલી નાખ્યું? મને લાગે છે ત્રણ ઘટનાઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી ઓબરલિન કોલેજવાળી વાત, મિત્રો સાથેનો હિસાબ.
હા, એ ખરેખર એ બહુ મોટી ક્ષણ હતી. આપણે વાત કરીએ એમ એન એજ્યુકેશન નિબંધમાં એમણે લખ્યું છે, બે શ્વેત મિત્રો એમની દુનિયામાં ભળી જવાની ઝંખના. પણ જ્યારે એ મિત્રોએ પેલું નાટક લખ્યું જેમાં એમનું કાર્ટૂન જેવું પાત્ર હતું, બધો ભ્રમ તૂટી ગયો.
અને એણે એમને બદલી નાખ્યા. કેવી રીતે?
એમને સમજાઈ ગયું કે ગમે તેટલું કરો, એ મિત્રોની નજરમાં તો એ હંમેશા બીજા જ રહેવાના હતા. એક વિચિત્ર, થોડી દયાપાત્ર એશિયન ફ્રેન્ડ. અને આ ખાલી મિત્રોની નજર નહોતી, આ તો પોતાની અંદરની પેલી શ્વેત સ્વીકૃતિની ભૂખનું પ્રતિબિંબ હતું. આ અનુભવે એમને રાજકીય અને વ્યક્તિગત રીતે જાગૃત કર્યા. સમજાયું કે મુક્તિ શ્વેત માન્યતામાં નથી, પણ એનાથી પોતાની જાતને અલગ કરવામાં છે. આ પર્સનલ બિટ્રેયલે એમને પાવર સ્ટ્રક્ચર વિશે વિચારતા કર્યા.
બીજો વળાંક, જે થોડો અણધાર્યો લાગે પણ બહુ મહત્વનો છે, કોમેડિયન રિચાર્ડ પ્રાયરનો પ્રભાવ.
હા, આ બહુ રસપ્રદ છે. એ સમયે હોંગ બહુ હતાશ હતા, લખવામાં અટકી ગયા હતા, સમજાતું નહોતું કે અનુભવોને કેવી રીતે કહેવા. ત્યારે એ રિચાર્ડ પ્રાયરની સ્ટેન્ડ અપ કોમેડી જોવામાં ડૂબી ગયા. ખાલી જોયું નહીં, પણ સ્ટડી કર્યું.
શું સ્ટડી કર્યું?
કે પ્રાયર કેવી રીતે પેલી કાચી, અસ્વસ્થ કરતી લાગણીઓ, વંશીય પીડા, ગુસ્સો, નબળાઈ, એ બધાને એકદમ તેજસ્વી, ફની પણ ક્રૂર રીતે પ્રામાણિક કલામાં ફેરવતા હતા.
પ્રાયરમાંથી એમને શું મળ્યું જે પોતાના કામમાં ઉતાર્યું?
પ્રાયરે એમને બતાવ્યું કે સારી કે સ્વીકાર્ય લઘુમતી બનવાની કોઈ જરૂર નથી. પ્રાયર જાતિવાદની કુરૂપતા, પોતાના ટ્રોમા, સમાજનો દંભ, એમાં પોતાની ભાગીદારી, બધું જ ખુલ્લેઆમ કહેતા. પ્રાયરે જે રીતે આફ્રિકન અમેરિકન માઇનર ફિલિંગ્સને અવાજ આપ્યો હતો, ગુસ્સાથી, રમૂજથી, સંવેદનશીલતાથી, એવું કંઈક હોંગને એશિયન અમેરિકન કોન્ટેક્સ્ટમાં ખૂટતું લાગતું હતું.
તો પ્રાયર એમના માટે એક મોડલ બન્યા, જેમણે એમને વધુ હિંમતથી લખવા પ્રેર્યા.
બરાબર, પ્રાયર પાસેથી મળેલું આ શિક્ષણ એમના માટે કલાત્મક ટર્નિંગ પોઈન્ટ હતું. એમને જાણે પરમિશન મળી ગુસ્સે થવાની, મેસી થવાની, અપ્રિય સત્ય કહેવાની. એમણે જોયું કે સૌથી પાવરફુલ આર્ટ ઘણીવાર સૌથી પીડાદાયક જગ્યાએથી આવે છે. આનાથી જ કવિતાના ઇનડાયરેક્ટ રસ્તા પરથી નિબંધના ડાયરેક્ટ લડાયક અવાજ તરફ વળ્યા. જોકે હોંગ પોતે જાણે છે કે બીજા સમુદાયના કલાકાર પાસેથી આમ પ્રેરણા લેવામાં પેલું કલ્ચરલ અપ્રોપ્રિએશનનું જોખમ છે, પણ એને ચોરી નહીં પણ શીખવાની પ્રક્રિયા ગણે છે.
અને ત્રીજો મહત્વનો વળાંક, કોરિયન અમેરિકન કલાકાર થેરેસા હોક્યુંગ ચા.
હા, એમણે પોર્ટ્રેટ ઓફ એન આર્ટિસ્ટ નામનો આખો નિબંધ થેરેસા હક ક્યુંગ ચાને ડેડિકેટ કર્યો છે. ચા બહુ ટેલેન્ટેડ કોરિયન અમેરિકન આર્ટિસ્ટ અને રાઇટર હતા. 1982માં એમની હત્યા થઈ ગઈ. એમનું પુસ્તક ડિક્ટી બહુ પ્રભાવશાળી ગણાય છે. હોંગ ચાની સ્ટોરી અને એમના કામથી એટલા ઓબ્સેસ્ડ થઈ ગયા કે એમણે એમના જીવન પર ઊંડું રિસર્ચ કર્યું, એમની જટિલ કલાને સમજવાનો પ્રયત્ન કર્યો.
તો ચા એમના માટે ખાલી અભ્યાસનો વિષય નહોતા, કંઈક વધુ હતા?
ચોક્કસ. એ સમયે બહુ ઓછા એશિયન અમેરિકન કલાત્મક પૂર્વજો હતા જેમને ઓળખ મળી હોય. ચા એમના માટે એક લાઇફલાઇન જેવા હતા, એક વંશાવલી જેવા. અને ચાનું કામ પણ એ જ વિષયો પર હતું જેની સાથે હોંગ ઝૂઝી રહ્યા હતા. વિસ્થાપન, ભાષાની સમસ્યાઓ, ઇતિહાસનો આઘાત.
અને ચાની હત્યા, એનું પણ કોઈ પ્રતીકાત્મક મહત્વ હતું?
હા, ચાની જે દુઃખદ અને વણ ઉકેલાયેલી હત્યા હતી એ જાણે એશિયન અમેરિકન સ્ત્રીઓની જે વલ્નરેબિલિટી છે, જે હિંસા ઘણીવાર સમાજ અવગણી દે છે, એનું પ્રતીક બની. તો ચા સાથેના આ કનેક્શનથી હોંગને શું મળ્યું? એનાથી એમને એક પ્રકારની પોતાના મૂળ સાથે જોડાવાની ફિલિંગ મળી. લાગ્યું કે હું એકલી નથી, મારી જેમ જ બીજા એશિયન અમેરિકન કલાકારો પણ આ જ સવાલો સામે લડ્યા છે. એમના પોતાના પ્રયોગાત્મક વિચારોને પણ જાણે વેલિડેશન મળ્યું. ચાના જીવન અને વારસામાંથી એમને કલાત્મક જવાબદારીની ભાવના મળી. જે અદૃશ્ય છે એને દૃશ્યમાન બનાવવાનું એમનું મિશન વધુ સ્ટ્રોંગ બન્યું.
આપણે સામાન્ય માણસો તરીકે શું શીખી શકીએ? કયા બોધપાઠ મળે?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો બોધપાઠ તો એ જ છે કે પોતાની વાસ્તવિકતા પર ભરોસો રાખો. જ્યારે દુનિયા, સમાજ કે નજીકના લોકો પણ તમારા અનુભવને નકારે, એના પર સવાલ ઉઠાવે, પેલું ગેસલાઇટિંગ, ત્યારે પણ પોતાની અંદરની લાગણી, પોતાની સમજણ પર વિશ્વાસ રાખો કેટલો જરૂરી છે. પેલી અંદરની અસ્વસ્થતા, પેલી માઇનર ફિલિંગ્સ, એ તમારી ખામી નથી, એ દુનિયા વિશે કંઈક ઇમ્પોર્ટન્ટ કહી રહી છે.
બીજો બોધપાઠ પેલી શરમનો સામનો કરવા વિશેનું લાગે છે. એ વાત વારંવાર આવે છે.
હા, હોંગ બતાવે છે કે સાચી સમજણ અને મુક્તિનો રસ્તો ઘણીવાર પેલી શરમજનક યાદો અને લાગણીઓનો સામનો કરવાથી જ મળે છે, એનાથી ભાગવાથી નહીં. પોતાની અંદરના પૂર્વગ્રહો, માન્યતા મેળવવાની ઈચ્છા, પોતાની નબળાઈઓ, આ બધું પ્રામાણિકતાથી જોવું પડે. એમ કરવાથી જ વ્યક્તિગત શરમ એક મોટી રાજકીય સમજણમાં બદલાઈ શકે છે. શરમનો સામનો કરવો ડરામણો છે, પણ છેવટે એ મુક્તિ અપાવે છે.
અને ઓળખ વિશેનો એમનો વિચાર કે એ સ્થિર નથી, એ એક પ્રોસેસ છે.
બરાબર. ત્રીજો બોધપાઠે કે ઓળખ કોઈ ડેસ્ટિનેશન નથી, એ તો સતત ચાલતી વાટાઘાટ છે, સંઘર્ષ છે, નિર્માણની પ્રક્રિયા છે. ઓળખ એક ક્રિયાપદ છે. પોતાની જાતને શોધવી એટલે કોઈ એક ફિક્સ્ડ સાચા હુંને શોધી કાઢવો એવું નથી, પણ સતત આસપાસની દુનિયા અને પોતાના હોવા પર સવાલ ઉઠાવવા, શીખતા રહેવું અને પોતાની ઓળખને એક્ટિવલી બનાવતા રહેવું, એ મુશ્કેલ છે પણ જરૂરી છે. અને ચોથો બોધપાઠ, જે થેરેસા હકયુંગ ચામાંથી મળે છે, આપણી પોતાની વંશાવલી શોધવી. આપણા પૂર્વજો, પછી એ કલાત્મક હોય, બૌદ્ધિક હોય કે કુટુંબના હોય, એમને શોધવા અને એમની સાથે કનેક્ટ થવું કેટલું મહત્વનું છે. આ કનેક્શન આપણને કોન્ટેક્સ્ટ આપે છે, વેલિડેશન આપે છે અને આપણે એકલા નથી એ ભાવના આપે છે.
આ બોધપાઠ ખરેખર બધાને લાગુ પડે એવા છે. સમાજ દ્વારા બાજુ પર મુકાઈ જવાની જે સાયકોલોજીકલ અસર થાય છે, પોતાનો સાચો અવાજ શોધવાની જે તાકાત છે, ઓળખની જટિલતાને સિમ્પલ લેબલથી આગળ જઈને સમજવી, આ બધું કોઈપણ બેકગ્રાઉન્ડના શ્રોતાને કનેક્ટ કરી શકે.
ચોક્કસપણે. જે લોકો ઊંડાણપૂર્વકની સમજ અને પેલી આહા મુમેન્ટ્સ શોધતા હોય, એમના માટે આ પુસ્તક અને હોંગની જર્ની બહુ જ વેલ્યુએબલ છે.
તો અંતે આખી વાતચીતમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો કયા કાઢી શકીએ, એકદમ યાદ રહી જાય એવા?
પહેલું, જે ભાવનાત્મક સૂચ કહી શકાય, માયની ફિલિંગ્સને નામ આપવાની શક્તિ, એને ઓળખવાની શક્તિ, એ જાણે લાંબા સમયથી ચાલતી પણ નામ વગરની બીમારીનું નિદાન કરવા જેવું છે. ઘણા લોકો માટે ખાલી આ શબ્દો સાંભળવા જ બહુ જ મોટી રાહત છે કે હા, આ જે સતત શંકા, શરમ, ચીડ છે એ મારી પર્સનલ ખામી નથી, પણ મારી વાસ્તવિકતાને નકારતી દુનિયા સામેનો એક કોમન લોજિકલ રિસ્પોન્સ છે. જાણે એક ચાવી મળી ગઈ એવા તાળાની જેનું અસ્તિત્વ પણ ખબર નહોતું.
સરસ. અને બીજું તારણ બૌદ્ધિક સૂચ તરીકે શું કહેશો?
બૌદ્ધિક સૂચ એ છે કે આ પુસ્તક અમેરિકાના વંશીય મુદ્દાઓને સમજવાની જે પ્રચલિત રીત છે, પેલી સરળ શ્વેત અશ્વેત બાઇનરી, એને તોડે છે, એની જટિલતા બતાવે છે,
ખાસ કરીને એશિયન અમેરિકનો જે વંશીય શુદ્ધિકરણ સ્થાનમાં છે, જ્યાં એમને ક્યારેક મોડેલ લઘુમતી બનાવાય, ક્યારેક ફાચર તરીકે બીજા લઘુમતીઓ સામે વપરાય. આ કોન્સેપ્ટને સમજવો અમેરિકન સમાજમાં જાતિવાદ કેવી રીતે કામ કરે છે એની ઊંડી સમજ માટે બહુ ક્રિટિકલ છે. એ આપણને શીખવે છે કે રેસિઝમના ઘણા લેયર્સ હોય છે.
અને છેલ્લે એક સાર્વત્રિક સૂઝ જે આપણા બધા માટે કામની હોય.
સાર્વત્રિક સૂઝ એ છે કે સમાજ તમને જે ફીલ કરવાનું કહે છે અને તમે ખરેખર જે ફીલ કરો છો એ બે વચ્ચે જે ગેપ છે, જે ડિસ્કમ્ફર્ટ છે, એના પર ભરોસો કરવો. આપણો અંદરનો અવાજ જ્યારે કહે કે કંઈક બરાબર નથી, પછી એ નોકરીમાં હોય, સંબંધમાં હોય કે દેશ વિશેની આપણી સમજમાં હોય, એ સિગ્નલને ઇગ્નોર ન કરવો. એનો સંકેત નથી કે તમારામાં કંઈક ખોટું છે. ના, એ સંકેત છે કે વાસ્તવિકતા વધુ જટિલ છે. પુસ્તક આપણને એ અંદરના ઘર્ષણ પર ભરોસો કરવા, એની તપાસ કરવા અને એને વધુ સારી, વધુ પ્રામાણિક વાસ્તવિકતાની માંગ માટે એક શરૂઆતનું બિંદુ બનાવવા માટે કહે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.